સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી ત્રીજને દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વચ્ચે દરબારગઢની વચ્ચે જે લીંબ વૃક્ષ છે અત્યારે સવારે જે મહારાજ આથમણા બાળના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. બપોર પછીનો સમય છે અને મહારાજ એ લીંબ વૃક્ષની નીચે એ બિરાજમાન થયા છે અને ધોળી ચાદર ઓઢી છે અને લલાટને વિશે કેસર આડ્ય કરી છે એટલે કેસરનું તિલક કર્યું છે અને ધોળી પાક બાંધી છે અને ધોળા પુષ્પના હાર પહેર્યા છે અને પાગને વિશે ધોળા પુષ્પના તોરા લટકે છે અને પોતાના મુખારી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આ દિવ્ય સભાની અંદર મહારાજ સ્વપોતે સ્વયં એ બિરાજમાન છે અને સંતો તે ભગવાનની સન્મુખ કીર્તનો બોલે છે, ભગવાનના ગુણાનુવાદ કીર્તન ભક્તિ કરે છે. એ એવો દિવ્ય બપોર પછીનો સમય છે. બપોર નમતે એટલે કે સંધ્યા થવા જઈ રહી છે. બપોર પૂર્ણ દિવસનો ચોથો પ્રહર જેને કહેવામાં આવે છે એ ચોથા પ્રહરમાં શ્રીજી મહારાજ દાદા ખાચર વચ્ચે લીમડાને તળે ઢોલિયા ઉપર બિરાજમાન છે અને મુખારવીન આગળ દેશ દેશના મુનિ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે અને વાસુદેવ નારાયણના મંદિરના સન્મુખ બિરાજમાન મહારાજ પોતે થયા છે અને તેમની આગળ મુનિઓ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરીએ. મહારાજે એ કીર્તનોને બંધ કરાવ્યા, કીર્તનોને રખાવ્યા અને મહારાજે જ્ઞાનની વાર્તાઓ, સમજણની વાત, જીવાત્માને આત્મકલ્યાણને માટે વિશેષ વાત સમજાય એના માટે મહારાજે પ્રશ્નો ઉત્તરી કરવાની મહારાજે શરૂઆત કરી. પછી દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેને સંપ્રદાયમાં એક મૂર્ધન્ય વિદ્વાન એવા દીનાનાથ ભટ્ટ, આપણે જે ભવસંભવ ભીતિ ભેદનમ સ્તુતિ કરીએ છીએ એના જે રચયિતા છે એવા દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામી જે બ્રહ્મના આનંદની અંદર અખંડ રમી રહ્યા છે અને જેમને એમના જીવન ચરિત્રથી આપણે બધા વાકેફ છીએ, એવા જે ભગવાનના રસરૂપ થઈને જે ભગવાનના મૂર્તિની અંદર કાયમ એમને પોતાનું મનને પોરવી દીધું છે એવા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એમની સ્થિતિ એ સ્થિર સ્થિતિ છે પણ જીવાત્માની સ્થિતિ ડગમગ થતી હોય છે અને એટલા માટે એમને આપણા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. પૂછ્યો છે, કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે અને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે. અહીંયા ભક્તની સ્થિતિ બતાવી છે. કોઈ સમય, કેટલોક સમય જીવનની અંદર આપણે જયારે પ્રયત્ન કરતા હોઈએ, પ્રયત્ન કાયમ કરતા હોઈએ પણ અમુક સમયે પ્રયત્ન આપણો લક્ષ્ય ઉપર જતો હોય, સીધો જતો હોય અને અમુક સમયે આપણો પ્રયત્ન એ લક્ષ્યથી ભટકી જતો હોય એટલે આપણો હેતુસર ન થતો હોય. અહીંયા આગળ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ભગવાનની ભક્તિના માટે અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે અને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે. એ ભક્તની સ્થિતિ એવી હોય છે કોઈ સમય કે જ્યારે ભક્તિ કરવા બેઠો હોય, ભગવાનના દર્શન કરતો હોય અથવા ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે સહેજપણે એ ભગવાનની જે મૂર્તિ એ હૃદયની અંદર દર્શન દે છે, ચિંતવન થાય છે, મૂર્તિનું ધ્યાન ધરાય છે અને ભગવાનનું હૃદયમાં આનંદથી ભક્તિ થાય છે. હૃદયમાં આનંદથી ભક્તિ ક્યારે થાય વાલા ભક્તો? જ્યારે હૃદય નિર્મળ હોય વિષય વાસના. આ શબ્દ ભલે લખ્યો કે હૃદયમાં આનંદ, તો હૃદયમાં આનંદની વૃત્તિ ક્યારે થાય? આ વસ્તુને સમજવા જેવી છે કે હૃદય જ્યારે નિર્મળ વર્તતું હોય એટલે કે વિષય વાસનાના મલિન ઘાટથી નિવૃત્ત વર્તતું હોય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર મન પોરવાય છે અને જીવાત્માને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર મન પોરવાય છે ત્યારે ભગવાનનો જે આનંદ છે એ આનંદ અનુભવાય છે. હૃદય આનંદથી, હૃદયમાં આનંદ જે અનુભવાય છે ભગવાન થકી, ભગવાનની મૂર્તિનો હૃદયમાં વાસ છે એટલે મનમાં શાંતિ અનુભવાય છે અને શાંતિ છે એટલે આનંદ અનુભવાય છે, ભગવાનનું સુખ અનુભવાય છે અને એવા સુખથી ભજન થાય છે. અહીંયા હૃદયમાં આનંદથી ભગવાનનું સ્મરણ થાય છે, ભજન સ્મરણ થાય છે, ભગવાનનું ભજન થાય છે અને ભગવાનની મૂર્તિનું, કારણ કે મન નિર્મળ છે, સાત્વિક છે, શુદ્ધ છે, પવિત્ર છે એટલે મનની અંદર ભગવાનની મૂર્તિ પણ સ્થિર થાય છે. અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે. ડોળાઈ ક્યારે જાય અંતર? જ્યારે જે નિર્મળ અને પવિત્ર આપણા મનને આપણી સ્થિતિ હતી એની અંદર જ્યારે વિષય વાસના, કામ ક્રોધ ઇત્યાદિનો પ્રવેશ થાય એટલે મન ડોળાઈ જાય, ઉદ્વેગમાં આવી જાય અને એવું અંતર ડોળાઈ જાય ત્યારે ભગવાનનું ભજનનું સુખ આવતું નથી. એ જ્યારે કામ ક્રોધ ઇત્યાદિ જ્યારે વર્તતા હોય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર ચિત્ત થતું નથી, મન વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ચિત્ત સ્થિર થતી નથી અને વિષયવાસના તરફ, કામવેગ તરફ, ક્રોધ વેગ તરફ એ મન ભાગે છે અને જ્યારે એવું મન અંતકરણ જ્યારે ભાગતું હોય ત્યારે ભગવાનની મૂર્તિનું દર્શનનું પણ સુખ આવતું નથી, કારણ કે હૃદયમાં આપણું હૃદય જ ભરેલું છે મલિન વિચારોથી ગાંઠથી, એટલે ભગવાનની મૂર્તિ અંદર ઉતરતી નથી. મુખેથી કદાચ ભગવાનનું નામ સ્મરણ પણ કરીએ છીએ, પણ અંદર સુધી એ નાદ પહોંચતો નથી ને અંતરથી નાદ નીકળતો નથી, એટલે એનું સુખ આવતું નથી. અને અંતર ડોળાઈ જાય છે અને ભજન સ્મરણનું સુખ આવતું નથી, તેનું શું કારણ છે? અહીંયા એનું કારણ પૂછ્યું છે કે આવું બે સ્થિતિ કેમ થાય છે, કે અમને ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, તો કોઈ સમય તો બહુ શુદ્ધતાથી આપણને સાત્વિક સુખની પ્રાપ્તિ થાય છે અને કોઈ સમય તો એ અમને સુખ મળતું નથી. આવો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી અને દીનાનાથ ભટ્ટે એ મહારાજને પૂછેલો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. મહારાજ એનો ઉત્તર કરે છે, કેમ એવું થાય છે? તો મહારાજ કહે છે કે એને ભગવાન ધાર્યાની, અહીંયા શબ્દ વાપર્યો છે ભગવાનને ધાર્યાની, ભગવાનને અંતરમાં વસાવ્યાની. ધાર્યાનો અર્થ થાય કે ભગવાનની મૂર્તિમાં મન પૂરવવું અને પોતાના મનમાં ભગવાનને વસાવવા, એટલે ભગવાનનું ધારણ કરવું, ભગવાનને ધારવા, પોતાના હૃદયમાં ભગવાનને સ્થાન આપવું. હવે કેવી રીતે ભગવાન પોતાના હૃદયમાં વાસ કરે, આ વાત અહીંયા સમજાવે છે. મહારાજ કહે છે એને તો ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ભગવાનને હૃદયમાં સ્થાન કેમ રહે, ભગવાન આપણા હૃદયમાં કેમ વસે, એની જે યુક્તિ છે, યુક્તિ એટલે ઉપાય, એની જે રીત છે, એની સમજણ છે, એવી સમજણ હજુ એને આવડતી નથી. કેમ સમજણ રાખીએ, કેમ કર્મ કરીએ કે ભગવાન હૃદયમાં વાસ કરે? જો ભગવાન હૃદયમાં વાસ કરે તો જ મલિન ગાંઠ ટળે, તો જ નિર્મળ મન થાય, તો જ સુખ આવે. તો મહારાજ કહે છે કે એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી, અને એ યુક્તિ એ જીવાત્માને શીખવાડે છે અહીંયા મહારાજ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કે કેવી રીતે યુક્તિ જાણવી, એ યુક્તિ કેવી રીતે, એની રીત કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે. હવે અહીંયા મહારાજ આપણને ભગવાન હૃદયમાં કેમ વાસ કરે આપણે બધાએ શીખવાની જરૂર છે અને અનુસરવાની જરૂર છે. આપણા હૃદયની અંદર જો ભગવાનને વાસ કરાવવો હોય, આપણે મનને નિર્મળ કરવું હોય, આપણને ભક્તિનું સુખ આઠોપહર આપણને પ્રાપ્ત કરવું હોય, તો એના માટે આપણા અંતઃકરણ મનને આપણે શુદ્ધ નિર્મળ કરવા પડે. અને એ કેમ થાય, તો એની અહીંયા મહારાજ આપણને રીત શીખવાડે છે, સમજણ આપે છે, યુક્તિ શીખવાડે છે. તો યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે. વાલા ભક્તો, અંતઃકરણ એટલે શાસ્ત્રોની અંદર વચનામૃતમાં આગળ મહારાજ એની વ્યાખ્યા સમજાવી છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એનું સમ્યકપણું, એનું એકાત્મ ભાવપણે જે વર્તું એનું નામ અંતઃકરણ થયું. એમાં ચાર વસ્તુ આવી, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ ચારે જયારે મિશ્રિત મિલિત કાર્ય કરતા હોય ત્યારે અંતઃકરણ કહેવાય. તો એની અંદર ગુણનો પ્રવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે માયાનો સર્જન જે અહંકાર, એના જે ગુણ છે રજ સત અને તમ, આગળ પણ મહારાજે વચનામૃતમાં આ ગુણની વ્યાખ્યા બહુ સુંદર રીતે સમજાવી છે કે ગુણથી પ્રભાવ કેવો પડતો હોય છે. અહીંયા પણ મહારાજ એ જ વસ્તુને આપણને સમજાવવા પ્રયત્ન કરે છે. મહારાજ કહે છે કે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે, એટલે અંતઃકરણની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર, અહંકારની અંદર જ્યારે રજ સત અને તમ એવા ગુણ જ્યારે પ્રધાનપણે વર્તે છે, એટલે કે મન છે એ ગુણમય થઈ ગયું છે. મનમાં ગુણનો પ્રવેશ કરવો એટલે મન છે એ નિર્મળ નથી રહ્યું, જે ગુણ પ્રભાવમાં હોય એ ગુણના પ્રભાવમાં આવી ગયું છે, એવા ગુણે યુક્ત થઈ ગયું છે. એવી જ્યારે જીવાત્માની સ્થિતિ થાય ત્યારે મહારાજ કહે છે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે, અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે તો અંતઃકરણ નિર્મળ વર્તે છે. એમાં જ્યારે ગુણનો પ્રાધાન્ય પણ હોય, જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે મન જે છે એ નિર્મળ છે. આગળ ગરડા પ્રથમના 30મા વચનામૃતમાં હમણાં થોડા દિવસ પહેલા જ આપણે આ વાત જોઈ, મહારાજે કીધું છે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે, કારણ કે સત્વગુણનો જે ગુણ છે એનો ગુણ છે કે જ્ઞાન હોવું. એની અંદર સત્વગુણની અંદર જ્ઞાન, પ્રકાશ, સમજણ, વિવેક એના પ્રધાનપણે એની અંદર વર્તતા હોય, અને એવા જ્ઞાનયુક્ત જ્યારે જીવાત્માને વર્તતો હોય ત્યારે મહારાજે કીધું સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે, અને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે એટલે મન નિર્મળ થઈ જાય. મહારાજે વચનામૃતમાં ગરડા પ્રથમના 30મા વચનામૃતમાં જ આપણને આ વાત સમજાવી છે. મહારાજ અહીંયા પણ આપણને એ જ વાત સમજાવે છે. મહારાજ કે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ થઈને રહ્યું હોય. કેમ નિર્મળ છે? આપણને જ્ઞાન છે, વિવેક છે, સદ અસદનો વિવેક છે, અને કદાચ માનો કે કોઈ ખોટા ઘાટ પણ થયા હોય તો એ ગાંઠને વિચારે કરીને, સમજણે કરીને એ આપણે જીવાતમાં એને ટાળી નાખે, એ મન ઉપર પ્રભાવી ન થવા દે, બુદ્ધિ ઉપર એને હાવી ન થવા દે, ચિત્ત અને અહંકાર એના ઉપર હાવી ન થઈ જાય, એને ગુલામ ન કરી દે. મન જે આત્મા છે, એ આત્મા એનું ચૈતન્ય તત્વ, એટલા માટે મેં કીધું આત્મબળ એ આપણું ઇમ્યુનિટી છે, આત્મબળ એ આપણી ઇમ્યુનિટી છે. તો આત્મબળે કરીને જીવાત્મા જયારે વર્તતો હોય ત્યારે આવા ગુણના પ્રભાવથી એ પર થઈને વર્તતો હોય, સમજણે કરીને ટાળી નાખતો હોય, પ્રભાવ પડતો હોય પણ એ પ્રભાવ ટકે નહીં, એ પ્રભાવ અસર ન કરે અને પ્રભાવ ગુણનો જયારે ટાળી નાખે. એમાં પણ મહારાજ વિશેષ કરીને સમજાવે છે કે જયારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ છે. મેં ફરી હું આલો ભક્તો સમજાવું છું, આપણને આનો એમ ઘણાને મનમાં થાય કે ભાઈ સત્વગુણ જ વર્તે છે તો સારો ગુણ છે, પણ મહારાજે સત્વગુણની વિશેષતા 30માં સમજાવી છે કે તે વખતે ગાઢ સંકલ્પ તો થાય છે પણ જીવાત્મા એને ટાળી નાખે છે એટલે નિર્મળ રહે છે. જો એ ગાઢ સંકલ્પને ન ટાળે તો સત્વગુણ યુક્ત હોવા છતાં પણ તમો ગુણમાં રજોગુણમાં પરિવર્તન થઈ જાય, એ ગાંઠની પાછળ જીવાત્મા ઘેલો થઈ જાય, એ ગાંઠની પાછળ જીવાત્મા એનો આશ્રિત, એનો એનો દાસ થઈને એનો ગુલામ થઈ જાય. એટલા માટે અહીંયા મહારાજ સમજણની સમજણ વાત સમજાવે છે કે સત્વગુણ વર્તતો હોય ત્યારે મન નિર્મળ હોય. એટલે સત્વગુણ વર્તે એવું જીવનમાં રાખવું, આપણે કેવી રીતે સત્વગુણ વર્તે, વિચારે કરીને, મને કરીને, બુદ્ધિએ કરીને એ સત્વગુણ આપણા જીવનમાં વર્તે એવો વિચાર જીવાત્માએ યત્ન કરીને કરવો. કદાચ કોઈ ખોટા આપણને ગુણ કે વિચાર આવતા હોય તો એને ટાળવા, અને સત્વગુણ વર્તે ત્યારે મન અંતઃકરણ નિર્મળ વર્તે છે અને ભગવાનની મૂર્તિ છે, ભજન મૂર્તિનું ભજન સ્મરણનું સુખ થાય છે. મહારાજ કહે છે એવા સમય જયારે મન નિર્મળ હોય ત્યારે જીવાત્મા જયારે ભગવાનનું ભજન કરે, સ્મરણ કરે, દર્શન કરે તો એનું સુખ જીવાત્માને આવે છે, કારણ કે મલિન ગાંઠથી નિવૃત્તિ છે વાલા ભક્તો. હવે આને બહુ અનુસંધાનથી સમજવું પડશે કે સત્વગુણ વર્તે છે પણ એ સત્વગુણ કેમ વર્ત્યો, તો કે સત્વગુણ એટલા માટે વર્તે કે જયારે ગુણ પ્રધાન હોય ત્યારે મન બુદ્ધિ આપણી ચિત્ત અહંકાર એ સાત્વિક વિચાર કરે, એ નિર્મળ થાય, વિષય વાસનાનું ખંડન કરી નાખે, અને એટલા માટે મનની અંદર પવિત્રતા રહે. ખોટા ગાંઠ ખોટા કરી નાખ્યા હોય એટલે મનની અંદર નિર્મળતા રહે, સાત્વિકતા રહે, અને એવા સાત્વિક જે સમયની અંદર ભગવાનના દર્શન કર્યા હોય તો એ સિદ્ધિ અંતરની અંદર મૂર્તિ ઉતરે. એવા સાત્વિક સમયની અંદર ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય તો એ અંતઃકરણથી નાદ નીકળે અને એટલા માટે એનું સુખ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે મહારાજ અહીંયા કીધું કે ત્યારે મૂર્તિનું ભજન સ્મરણનું સુખ થાય છે. મહારાજ અહીંયા બીજો ગુણનું પ્રધાન બીજા ગુણનો વિશે વાત સમજાવે છે. અને જયારે રજોગુણ વર્તતો હોય ત્યારે તો અંતઃકરણ ડોળાઈ જાય છે. રજોગુણની વ્યાખ્યા પણ આપણે 30માં વચનામૃતમાં સમજી હતી કે રજોગુણ ક્યારે વર્તતો હોય ત્યારે એનો જે એનો જે ગુણ છે, એનો ભાવ જે છે, એ રજોગુણ વર્તતો હોય ત્યારે દેહાભિમાન હોય, દેહ જગતના દેહ અભિમાનથી જગતના વિષયોની આસક્તિ હોય, મોહ હોય, કામ વાસના વગેરે એની અંદર પ્રભાવ પણ એ વર્તતા હોય, એટલે એને જાણીને જયારે રજોગુણ વર્તતો હોય ત્યારે આશ્રિત જે વ્યક્તિ છે, જીવાત્મા છે, એ એનો ગુલામ થઈને એના ભાવમાં જતો રહ્યો હોય, એ કામાસક્ત થઈ ગયો હોય, વાસનાને આસક્ત થઈ ગયો હોય, દેહના વિષયોની આસક્તિની અંદર જીવાત્મા આવી ગયો હોય, અને એવા સમયે જયારે વિષયનો યોગ થાય ત્યારે એનો વિચાર કેવો થાય, મલિન થઈ જાય, એનો વિષયી વિચાર થઈ જાય, અને એવા વિષય વિચારે કરીને એનો મનની સ્થિતિ પણ નિર્મળ નથી રહેતી, એ વિષયાધીન થઈ જાય છે, એ કામાધીન થઈ જાય છે, અને એ વાસનાયાધીન થઈને જીવાત્માનું મન ચિત્ત અહંકાર વગેરે છે, મન બુદ્ધિ ડોળાઈ જાય છે, એ વિચારની અંદર એટલું બધું એ વિષયોની અંદર પ્રોરઈ જાય છે કે નિર્મળતા જે છે, પવિત્રતા છે, જે શુદ્ધતા છે, એ ડોળી નાખે છે, અને વાતાવરણ એની અંદર હૃદયનું મનનું એ જીવાત્માનું ડોળાઈ જાય છે. અને ગાઢ સંકલ્પ ઘણા થાય છે તે વખતે, જેટલા વિષયનો યોગ થાય ને એના ગાઢ સંકલ્પ થવા માંડે છે, અને એ ગાઢ સંકલ્પ દંશ પણ બેસાડે છે. આપણે આગળ વચનામૃતમાં જોયું કે એના દંશ બેસી જાય છે, એટલે મનને નિર્મળ રહેવા દેતા નથી, મનને પવિત્ર રહેવા દેતા નથી, અને વિષય વાસના તરફ આકર્ષે છે જીવને. મનને મન બુદ્ધિ જે છે એ જયારે રજોગુણે આધીન હોય, વિષય વાસનાને આધીન થઈ ગઈ હોય, ત્યારે એ જીવને એ ખેંચે છે, આકર્ષીને એ વિષય તરફ દોરી જાય છે, એટલે ભગવાનમાં વૃત્તિ રહેવા દેતા નથી, ભગવાનના દર્શનનું ભગવાનની ભક્તિની અંદર મન ચોંટતું નથી, અને વિષય વાસના તરફ એ આપણું થાય છે. અને એ તે વખતે જયારે એવી રીતે વિષય વાસના તરફ હોય ત્યારે આપણે ભગવાનનું ભજન કરીએ તો એની અંદર ભગવાનની મૂર્તિનું સુખ આવતું નથી. એટલા માટે મહારાજ અહીંયા સમજાવે છે કે જયારે રજોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ ડોળાઈ જાય છે, અને તે ગાઢ સંકલ્પ ઘણા થાય છે, અને ભજન સ્મરણનું સુખ થાય નહીં. એટલે મહારાજ કહે છે કે આપણે જીવાત્માને કદાચ યોગ પણ થાય પણ એનું સુખ આવતું નથી, કારણ કે મન વૃત્તિ આપણી ભટક્યા કરે છે, ગુણને આધીન છે, રજોગુણને આધીન છે અને રજોગુણ આપણને વિષય વાસના અને કામ જગતના મોહ તરફ આપણને એ ધકેલે છે અને બુદ્ધિને ભગવાનમાં વૃત્તિને આપણે સ્થિર થવા દેતું નથી એટલે સુખ આવતું નથી. અને જ્યારે તમોગુણ હોય, અહીંયા મહારાજે બે પ્રકારની વાત કરી, સત્વગુણે યુક્ત હોય ત્યારે મન નિર્મળ હોય અને નિર્મળ હોય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર સહેજે આપણી વૃત્તિ સ્થિર થઈ શકે, મનમાં ભગવાનનો વાસ થઈ શકે, ભગવાન અંતરમાં ઠરી શકે અને એટલે ભક્તિનું સુખ આપણને આવે, દર્શનનું સુખ આવે. અને જ્યારે રજોગુણ હોય ત્યારે જ્યારે વિષયનો યોગ થાય ત્યારે જીવાત્મા વિષય તરફ ભાગે એટલે ભક્તિનું સુખ આવે નહીં. અને મહારાજ હવે આગળ તમોગુણનું સમજાવે છે કે તમોગુણ હોય ત્યારે અંતઃકરણ શૂન્ય વર્તે છે. મહારાજ કે જ્યારે તમોગુણ હોય ત્યારે અંધકાર હોય, તમોગુણનું આપણે વચનામૃતમાં જોયું હતું પ્રથમના 30માં કે વર્તતા હોય ત્યારે એની અંદર અજ્ઞાનતા હોય, અંધકાર હોય, એમાં અહંકાર હોય, એમાં પ્રમાદ હોય, એ તમોગુણના બધા લક્ષણો છે. એટલે જ્યારે તમોગુણ વર્તતો હોય ત્યારે અજ્ઞાનતા અને અંધકાર વર્તતો હોય એટલે દિશાહીનતા હોય, એમાં આપણી પાસે કોઈ જ્ઞાન પણ નથી, સમજણ પણ નથી, હેતુ પણ નથી, લક્ષ પણ નથી, યોગ પણ નથી, એટલે ભગવાન ની સમીપ જવા કે ભગવાનને પામવા, ભગવાનનો આનંદ મેળવવા માટેનો કોઈ દ્રષ્ટિકોણ જ નથી, એટલે શૂન્ય અવકાશ વર્તે છે. એ જીવાત્મા કામ ક્રોધ આદિ અને મોહની અંદર એ જ્યારે જીવાત્મા ખેંચાય છે ત્યારે એ એને આધીન થઈ જઈને અંધકારની અંદર જેમ જીવાત્મા ફાંફા મારે એમ જીવાત્મા જગતની અંદર માત્ર ફાંફા મારે છે, એનું ધ્યેય સ્પષ્ટ નથી હોતું. એટલે મહારાજ કહે છે તમો ગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ શૂન્ય વર્તે છે, માટે ભજન કરનારને ગુણ ઓળખવા. મહારાજ અહીંયા કે છે જયારે શૂન્ય અવકાશ વર્તતો હોય ત્યારે તો જીવનની અંદર તમારું દ્રષ્ટિ જ નથી, કોઈ સન્મુખ ધ્યેય જ નથી, એટલે હેતુ પણ નથી, કાર્ય પણ નથી, લક્ષ્ય પણ નથી, વૃત્તિ પણ નથી, તો એવા સંજોગોની અંદર ભક્તિનું સુખ આવતું નથી, આપણને દર્શનનું સુખ આવતું નથી, એટલે શૂન્ય અવકાશ વર્તે છે. માટે ભજનના કરનારે ગુણને ઓળખવા. હવે જેને સુખ લેવું છે એના માટે મહારાજ લે છે ભગવાનની ભજનની ભક્તિનું સુખ, દર્શનનું સુખ જેને લેવું છે એને ગુણને ઓળખવા. હવે આ પોતાના આત્મચિંતન કરવાની અહીંયા મહારાજ આપણને વાત સમજાવે છે. મહારાજ કે છે માટે ભજનના કરનારને ગુણ ઓળખવા, અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને મહારાજે અહીંયા પહેલું બતાવ્યું કે સત્વગુણ વર્તતો હોય એટલે મન શાંત હોય, નિર્મળ હોય, સાત્વિક હોય, પવિત્ર હોય, ત્યારે ભગવાનની મૂર્તિને આપણે ધ્યાન કરવું કે મૂર્તિ સહેજે સહેજે હૃદયની અંદર ઉતરે, આપણું મન ભગવાનના મૂર્તિની અંદર સ્થિર થાય, પોરવાય, આપણી વૃત્તિઓ ભગવાનમાં પોરવાય, એવી રીતે આપણે તે વખતે જ આપણે ધ્યાન કરવું. હવે ઘણા એવું કહે છે કે રાહ જોઈને બેઠા હોય, વાત એટલા માટે સમજાવું, ઘણા રાહ જોઈને બેઠા જયારે સત્વગુણ વરસશે ત્યારે ધ્યાન કરશું, અહીંયા એવો અર્થ નથી થતો. આપણે સત્વગુણને કેળવવાનો છે, આપણા હૃદયની અંદર, બુદ્ધિની અંદર, જીવનની અંદર આપણે સત્વગુણને આપણે મઠારવાનો છે, એને પ્રોત્સાહિત કરવાનો છે કે જેથી કરીને ભગવાનનું ધ્યાન કરવા જયારે બેસીએ ત્યારે સત્વગુણને આપણે ધારવાનો છે, તો જ ભગવાનની મૂર્તિને આપણે કરીશું. જો રાહ જોઈને બેસું ને તો વિષય વાસના અને માયા આપણને સત્વગુણ પ્રદાન નહીં થવા દે, એ તો પોતાના તરફ જ આકર્ષે, પણ સત્સંગનો યોગ કરશો. કારણ કે વચનામૃતની અંદર મહારાજે આગળ બતાવ્યું 29માં વચનામૃતની અંદર કે જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે ને વિચારે તો મલિન ગાંઠ છે એનો નાશ થાય છે. એટલે સત્વગુણ વર્તે છે એની રાહ ન જોવાની, આપણે ભગવાનનો સત્સંગ કરીને, દ્રઢ આશ્રય કરીને, ભગવાનના વચનને ધારીને, એને અનુસરીને આપણા હૃદયની અંદર સત્વગુણને પ્રધાનપણે કરવાનો છે. અને એવો સત્વગુણ જયારે પ્રધાનપણે વર્તે ત્યારે ભગવાન કહે છે મૂર્તિનું ધ્યાન કરવું, ભગવાનનું ભજન કરવું કે જેથી મનને શાંતિ પ્રાપ્ત થાય, મનમાં આનંદની પ્રાપ્તિ થાય. એવી રીતે મહારાજ અહીંયા સમજાવે છે કે જે સમય સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જયારે વર્તતો હોય ત્યારે કશો ઘાટ થાય નહીં અને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. મહારાજ કહે છે કે જયારે તમોગુણ વર્તતો હોય ત્યારે વિવેક શૂન્ય હોય, દિશા શૂન્ય હોય, મર્યાદા ધર્મ મર્યાદા શૂન્ય હોય, અંધકાર હોય, અજ્ઞાનતા હોય, ત્યારે એવા સમયની અંદર ભગવાનનું તમે જો ભજન કરવા, ગાઠ કરવા, તમે જો ભગવાનનું ધ્યાન કરવા પ્રયત્ન કરશો તો તમને એમાં સમજણ જ નથી, મહિમા જ નથી સમજાણો, અંધકાર છે તો તમને એમાં સુખ આવશે નહીં, તો એવી અજ્ઞાનતા. હવે અહીંયા આગળ ઘણા એમ છે તમોગુણ વર્તે છે એટલે ભગવાનનું ભજન ન કરવું, એવો અર્થ પણ અહીંયા નથી થતો. વચનામૃતનો અર્થ એવો થાય છે કે તમોગુણ વર્તતો હોય ત્યારે ભગવાનનું ધ્યાન ન કરવું, અર્થાત કે તમો ભગવાનનું ધ્યાન કરવું છે આ શેના માટે પ્રશ્ન છે. આ વચનામૃતને સમજવા માટે પ્રશ્નને સમજવો પડશે. પ્રશ્નમાં મારા બ્રહ્માનંદ સ્વામી અને દીનાનાથ ભટ્ટે એમ પૂછ્યું છે કે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનું અને દર્શનનું સુખ કોઈ સમય આવે છે અને કોઈ સમય નથી આવતું, એનું કારણ બતાવ્યું છે. એટલે મહારાજ અહીંયા કારણ બતાવે છે, આ આ પરિણામ નથી. આ મહારાજ જે અહીંયા વાત કરે છે કારણ સમજાવે છે કે મહારાજ કહે છે તમોગુણ જયારે વર્તતો હોય ત્યારે કશો ઘાટ થાય નહીં, અને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. અર્થાત કે તમોગુણ વર્તતો હોય એવા સમયમાં ભગવાનનું ધ્યાન ન કરવું, તો ભગવાનનું ધ્યાન કરવા શું કરવું? તમોગુણને ટાળવો. આ વાત સમજવા જેવી છે. ભગવાનનું ધ્યાન કરવા માટે શું કરવું? કારણ કે પ્રશ્ન એ છે કે ભગવાનની મૂર્તિનું સુખ આવવું છે, ભગવાનના દર્શનનું સુખ લેવું છે, ભગવાનના ભક્તિનું સુખ લેવું છે હૃદયને વિશે, અને એના માટેનો ઉત્તર આ છે. એટલે એના પ્રશ્નના અનુસંધાને જો આને આ જવા ઉત્તરને જોઈએ તો એમાં સ્પષ્ટ થાય છે. આમાં કોઈ વાત આપણને ભરમાવે તેવી નથી. આમાં સ્પષ્ટીકરણ મહારાજ કરે છે. મહારાજ કહે છે જે સમય સત્વગુણ વર્તતો હોય, ફરી આ વાત સમજીએ, જે સમય સત્વગુણ વર્તતો હોય તે સમય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. એટલે સત્વગુણ જયારે વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી મૂર્તિની આપણા હૃદયમાં વાસ થાય છે. આ એનો હેતુ થયો. હવે સત્વગુણ વર્તાવવો પડે, સત્વગુણની અંદર રહેવું પડે આપણે. એ કેવી રીતે રહેવાય? તો જેમ વચનામૃતમાં મહારાજે કીધું કે સત્સંગના યોગ કરીને. કેવી રીતે સત્સંગ? તો નિષ્કપટપણે થઈને સત્સંગ કરવો, અને પરમેશ્વરની વાર્તા ધાર્યાથી સત્વગુણ પ્રદાન થાય. આપણે ભગવાનની આજ્ઞામાં રહીએ અને સત્સંગ કરીએ, ભગવાનનું ભજન કરીએ, તો સત્વગુણ પ્રદાન થાય. સત્વગુણનો જે પાયો છે એ ભગવાનની આજ્ઞા છે. કારણ કે જે વિકારથી આપણે નિવૃત્તિ લેવી છે, જે માયા અને જે અહંકાર આદિ જે ગુણો છે, જે ક્રોધ અંતરશત્રુ, એનાથી જે આપણે નિવૃત્તિ લેવી છે, એ નિવૃત્તિ ક્યારે જીવાત્મા લઈ શકે? શાસ્ત્ર વચનને અનુસરે તો એનાથી નિવૃત્તિ આવે, ભગવાનની આજ્ઞાને અનુસરે તો નિવૃત્તિ આવે. એટલા માટે અહીંયા મહારાજ સમજાવે છે કે સત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને એટલા માટે સત્વગુણને પ્રધાનપણે જીવનમાં રાખવા માટે સત્સંગ કરવો, ભગવાનની આજ્ઞાને અનુસરવી, એવો અનુપ્રાસ થાય છે. અને તમોગુણ જયારે વર્તતો હોય ત્યારે શૂન્ય અવકાશ અંધકાર વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું નહીં. અર્થાત કે જો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તો તમોગુણનો ત્યાગ કરવો. ભગવાનની મૂર્તિની ધ્યાનનું ત્યાગ કરવાનો વાત નથી અહીંયા આગળ. મહારાજે ભલે એમ લખ્યું છે કે તમોગુણ હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન ન કરવું, પણ એનો અર્થ એવો નથી થતો ભગવાનની મૂર્તિના ધ્યાનનો ત્યાગ કરવો. કારણ કે જો ભગવાનની મૂર્તિનો ધ્યાનનો ત્યાગ કરી દેવાનો હોય અને તમોગુણને જો સ્વીકારવાનો હોય તો સત્સંગનો હેતુ નથી રહેતો, તો ભગવાનની ભક્તિનો કોઈ હેતુ નથી રહેતો. અહીંયા વચનામૃતમાં મહારાજે ભગવાનની મૂર્તિનું સુખ આવે એના માટેનો આ ઉત્તર છે. એટલે એના અનુસંધાનમાં જો આનો અર્થ સમજીએ તો આનો અર્થ એવો જ થાય કે તમોગુણ વર્તતો હોય, જ્યારે ક્રોધ આવેશ આવી ગયો હોય, કામાવેશ આવી ગયો હોય, તો એવા મલિન વાતાવરણની અંદર, મલિન વિચારોની અંદર ભગવાનની મૂર્તિનો ધ્યાન ન કરવું, પણ એવા મલિન વિચારોનો ત્યાગ કરીને, સત્સંગનો યોગ કરીને, એ મૂર્તિને મનને શુદ્ધ કરીને, પવિત્ર કરીને, પછી સત્વ ગુણ પ્રદાન થાય એટલે મૂર્તિના ધ્યાનમાં બેસવું. પણ તમોગુણે યુક્ત જયારે હોય, એટલે કે મલિન વિચારો ઘાટે યુક્ત હોય, હું તમને એક નાનું એવું દ્રષ્ટાંત આપું, માફ કરજો કદાચ કોઈ ભક્તોને વાત કદાચ થોડી કડવી જેવી લાગે, પણ માનો કે કામાતુર કોઈ છે જીવાત્મા, અને કામાતુર હોવાને નાતે કામ વાસનાની અંદર એની વૃત્તિ પ્રવેશે છે. હવે એ ભગવાનની મૂર્તિ જયારે જોવે છે, અથવા તો ભગવાનના સ્વરૂપની, માનો લક્ષ્મીનારાયણ દેવના મૂર્તિ, તો એની વિચારધારા એટલી મલિન થયેલી છે, એટલી હીન થયેલી છે, એટલી એની અંદર દોડેલી છે કે એ વિચારે કરીને જીવાત્મા જયારે ભગવાનના દર્શન કરે છે તો એમાં પણ મલિન ઘાટ જોવે છે, એમાં પણ વિકાર જોવે છે, એમાં પણ ભગવાનના જે દિવ્યતા છે એને અનુભવ નથી કરી શકતો. એટલા માટે મલિન ઘાટ જયારે થતા હોય, તમોગુણ જયારે શૂન્ય વર્તતો, અજ્ઞાનતા હોય અને વિવેક જ નથી, ત્યારે એવા સમયની અંદર ભગવાનની મૂર્તિનું જો ધ્યાન કરશે તો એને વિકારે સહિત હોવાથી ભગવાનની દિવ્યતા નહીં દેખાય. એટલે એનો અર્થ એવો નથી કે ભગવાનની મૂર્તિને ત્યાગ કરી દેવો. શાસ્ત્રકારો એમ સમજાવે છે કે ભગવાનની મૂર્તિને ધારવા માટે સત્વગુણ પ્રદાન કરવું, અને એટલા માટે તમોગુણ આદિ જે સંકલ્પ હોય એને, અજ્ઞાનતાને દૂર કરવી, મહિમા સમજવો, ભગવાનને મહાત્મ સમજવો, દિવ્યતા સમજવી, અને એવી સમજણ સાથે જયારે જીવાત્મા વર્તે ત્યારે એને જયારે ગુણ થાય ત્યારે જીવાત્માએ ભગવાનની મૂર્તિને ધારણ કરવી. પણ મલિન ઘાટે અથવા તો શૂન્ય અવકાશની અંદર, એ મલિન ઘાટે સહિત અથવા તો શૂન્ય વર્ત હોય, જ્ઞાન અજ્ઞાનતાથી ધ્યાન કરવું નહીં. અને જયારે રજોગુણ વર્તતો હોય ત્યારે તો ઘાટ સંકલ્પ ઘણા થાય, માટે તે સમય પણ ભગવાનનું ધ્યાન કરવું નહીં. ફરી મેં આ વાત સમજાવું છું. રજોગુણ વર્તતો હોય, સત્વગુણ વર્તતો હોય, મન નિર્મળ છે, ભગવાનનું ધ્યાન કરીએ, ભજન કરીએ, સુખ આવે. પણ તમોગુણ વર્તતો હોય, શૂન્ય અજ્ઞાનતા છે, અંધકાર છે, એમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ એનો કોઈ લાભ નથી, મહાત્મા નથી, ભગવાનની મૂર્તિની વિશેષતા આપણો હેત નથી, પ્રીતિ નથી, તો એવા સમયની અંદર કરેલી ભક્તિ એ નકામી થાય અથવા તો નિષ્ફળ જાય, કારણ કે આપણું ધ્યેય જ નથી. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે કામ ક્રોધ મોહ મોહ અને આસક્તિ વિષય આસક્તિ એ બધી જ્યારે પ્રબળ ત્યાં વર્તતી હોય ત્યારે એવા સમયની અંદર મનવૃત્તિ ભગવાનમાં સ્થિર નથી થતી, વિષય આસક્તિ હોય છે, ત્યારે એમાં પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું નહીં. મહારાજ કહે છે ઘણા ગાઢ સંકલ્પ થાય છે, અને ઘણા ગાઢ સંકલ્પ થાય માટે તે સમય પણ ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તમોગુણ ને વિશે તો અજ્ઞાનતા છે એટલે કરવું જ નહીં, પણ રજોગુણ ની અંદર જયારે વિષયનો યોગ થયો છે ને એટલા માટેની આ વાત છે. રજોગુણમાં જયારે વિષય આસક્તિ થઈ છે ત્યારે એને ટાળવા માટે એટલે મહારાજ અહીંયા આગળ એનો ઉપાય પણ બતાવે છે. મહારાજ કે જયારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય માટે તે સમય ભગવાનનું ધ્યાન કરવું નહીં, પણ રજોગુણની નિવૃત્તિ કેમ થાય અહીંયા આગળ મહારાજ એનો ઉપાય બતાવે છે. ને તે સમય તો એમ જાણવું છે ત્યારે મનને વિચારમાં લાવવું, આપણા મનને ત્યાં બુદ્ધિને આપણે કસવી અને વિચારમાં લાવવું છે. મહારાજ કે એમ જાણવું છે હું તો સંકલ્પથી જુદો છું, મને જે આ વિષયનો સંકલ્પ થયો છે, મને જે આ વાસનાનો સંકલ્પ થયો છે, મને આ જગતના જે સુખ છે એનો જે સંકલ્પ થયો છે, આ સંકલ્પ મારો નથી, આ સંકલ્પ દેહની ઇન્દ્રિયોએ કરીને થયો છે, હું એનાથી જુદો છું. આ ઇન્દ્રિયોનો ખોરાક કેવો હોવો જોઈએ, આગળ આપણે વચનામૃતમાં હમણાં જ જોયું કે ઇન્દ્રિયોનો ખોરાક પણ ભગવત સંબંધી હોવો જોઈએ, જગત સંબંધી હોવો જોઈએ, નહીં તો વિમુખ થઈ જઈએ, પણ ભગવત સંબંધી હોય તો જ આપણને ભગવાનનું સ્વરૂપની અંદર આપણી નિષ્ઠાને આપણું મન સ્થિર થાય. મહારાજ અહીંયા સમજાવે છે તે સમયે એમ સમજવું છે હું તો સંકલ્પથી જુદો છું, એટલે હું કોણ છું, હું આત્મા છું, હું આ સંકલ્પ નથી, સંકલ્પ એ વિષય સંબંધી છે માટે હું સંકલ્પથી જુદો છું, હું સંકલ્પને કરનારો છું, હું સંકલ્પથી જુદો છું એટલે સંકલ્પને કરનારો છું, હું સંકલ્પ નથી, અને સંકલ્પ નથી એટલે સંકલ્પની સિદ્ધિ એ મારું લક્ષ્ય નથી. કેવો સંકલ્પ કરવો જેથી આત્માને આત્માની શુદ્ધિ થાય, આત્માની તૃપ્તિ થાય, એવો સંકલ્પ કરનાર હું જીવ છું, આત્મ છું, ચૈતન્ય છું, બ્રહ્મ છું, એવી સ્થિતિને જીવાત્મા ઓળખે. મહારાજ કે હું સંકલ્પથી જુદો છું, હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાન અને મારા ઈષ્ટદેવ ભગવાન છે, અને હું ભગવાનના આશ્રય છું, આવું બધું બળની વાત સમજે જીવાત્મા. મહારાજ કહે છે કે એવું પોતાને જુદો માને અને હું આત્મા છું, હું આત્મા છું, હું સંકલ્પ નથી, ફરી વાત સમજો વાલા ભક્તો, હું સંકલ્પ નથી, વિષયને આધીન થયેલો સંકલ્પ, વિષયને આસક્ત થયેલો સંકલ્પ, વિષય જગતના વિષયની વાત છે, હું જગતના વિષય સંબંધી થયેલો સંકલ્પ, ભગવાનથી વિમુખ કરનાર સંકલ્પ, એ સંકલ્પ હું નથી, હું આત્મા છું, અને આત્મા છું માટે સંકલ્પનો પણ સ્વામી છું, અને સંકલ્પનો સ્વામી હોવાને નાતે એવા જો મલિન સંકલ્પ થયા હોય તો એને ટાળવાને સામર્થ્યવાન પણ છું, એવું આત્માનું બળ હોય, ઇમ્યુનિટી. સમજાય છે, વાત સમજાય છે ને, જરા માથું ડોલાવજો તો મને ખબર પડે કે વાત તમને સમજાય છે. મેં હમણાં પહેલી શરૂઆતમાં વાત કરી કે ઇમ્યુનિટી આત્મબળ, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું દેહ નથી, હું દેહનો સંકલ્પ નથી, હું દેહની ઇન્દ્રિયો નથી, અને દેહના ઇન્દ્રિયોનો જે જગતનો ખોરાક વિષય એ મારો વિષય નથી, એ મારો ખોરાક નથી, મારો ખોરાક તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આત્માનો ખોરાક શું છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એના દ્વારા મારે કલ્યાણની પ્રાપ્તિ કરવાની છે, એવું આત્મબળને જાગૃત કરે. મહારાજ અહીંયા કહે છે રજોગુણ, રજોગુણની વ્યાખ્યા ફરી એક વખત સમજાવું, તમારી પુનરાવર્તિ લાગશે તમને, પણ આ વાત ચોખ્ખી થઈ જાય, ક્લિયર થઈ જાય, ફરી આમાં ડાઉટ ન રહે એટલા માટે વાલા ભક્તો કહું છું. રજોગુણનો થાય વિષય આસક્તિ, જગતના વિષયની આસક્તિ, એમાં મોહ, એનું નામ રજોગુણ, જેની અંદર માયાનું બંધન થાય છે, જેની અંદર જીવાત્માને એ વિષય વાસનાની અંદર આસક્તિ થાય છે, એવી વિષય વાસનાની આસક્તિ ક્યારે થાય, જયારે વિષયનો યોગ થયો છે. અને મહારાજ કહે છે કે એવો જયારે સંકલ્પ થાય ત્યારે જીવાત્મા એ સંકલ્પને આધીન ન થઈ જાય. મહારાજ અહીંયા આગળ જે શબ્દ લખ્યો, હું સંકલ્પ થી જુદો છું, એટલે હું સંકલ્પને આધીન નથી, હું સંકલ્પમય નથી કે જે સંકલ્પ થયો એને હું ભોગવી લઉં, કારણ કે જો જગતની અંદર જીવાત્મા ભટક્યો તો હરાયો ઢોર થશે, હરાયો ઢોર થશે. વચનામૃતનું અનુસંધાન રાખજો આગળ પાછળનું. મહારાજ કે હરાયો ઢોર થશે, અને કાળ કર્મ, જેમ મહારાજ કીધું, કોઈ આવીને ડાંગ મારે અથવા તો વાઘ ખાઈ જાય, એમ કાળ અને કર્મ અને માયાનો એ ખોરાક બની જશે, કોળીઓ બની જશે, એમાંથી મુક્ત ઉદ્ધાર થઈ શકશે નહીં. એટલે મહારાજ કહે છે કે આત્માને ઓળખે, હું સંકલ્પને આધીન નથી, હું સંકલ્પમય નથી, સંકલ્પને હું પરાધીન નથી કે સંકલ્પની પાછળ ભાગું. મહારાજ કહે છે હું સંકલ્પથી જુદો છું અને હું આત્મા છું, હું સ્વામી છું, સંકલ્પ ને કરનારો છું, સંકલ્પને જોનારો છું, અને જોનારો હોવાને નાતે હું સંકલ્પને ટાળનારો પણ છું. મહારાજ હવે આગળ વાત સમજાવે છે, અને રજોગુણ વર્તતો હોય ત્યારે ઘણા સંકલ્પ થાય, પણ સંકલ્પ જોઈને મૂંઝાવું નહીં. મેં હમણાં જ વાત કરી કે જયારે રજોગુણ વર્તતો હોય એટલે વિષયનો યોગ થયો હોય, ઘાટ ઘણા થાય, ઘણા મનની અંદર સંકલ્પ વિકલ્પ થતા હોય, પણ મહારાજ કે સંકલ્પ વિકલ્પ જઈને મુંજાઈ ન જવું. મુંજાઈ કેમ ન જવું? કારણ કે ઘણા એમ થાય કે હવે આમાંથી હું કેમ નિવૃત્તિ લઈશ, પોતાની જાતને દુર્બળ ન સમજવી. મુંજાઈ ન જવું નો અર્થ થાય પોતાની જાતને દુર્બળ ન સમજવી કે હું આ સંકલ્પ થઈ ગયો, હવે આ વિષયનો યોગ છે, હવે આની વચ્ચે રહેવું. આપણે ઘણા કહે છે ને કે એક કહે છે કે જે દેશમાં રહેતા હોય એના વાતાવરણમાં માણસ બળી જાય છે. સહજ રીતે આપણે કહેતા હોઈએ છીએ કે જેવા દેશમાં કે જેવા વાતાવરણમાં રહીએ એમાં ભળી જતા હોય છે, પ્રકૃતિ છે. પણ કોણ ભળી જાય છે? જેને ભગવાનનું બળ નથી, જેને ભગવાનનો નિશ્ચય નથી, જેને ભગવાનનો દ્રઢ આશ્રય નથી, જે ભગવાનનો છત્રછાયામાં ભગવાનના રક્ષણમાં નથી, એવો જગતનો જીવ છે ને એ સમયની અંદર ને પ્રવાહની અંદર વહી જાય. જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે, જેને ભગવાનનો દ્રઢ ભરોસો છે, વિશ્વાસ છે અને ભગવાનની આજ્ઞામાં વર્તે છે, એનું રક્ષણ તો ભગવાન કરે જ છે. એટલે અહીંયા આગળ મહારાજે કીધું સંકલ્પથી મુંજાઈ ન જવું. સંકલ્પ તો થાય, વિષયનો યોગ થાય, એવી પરિસ્થિતિ જોઈએ, એવા વાતાવરણમાં હોઈએ તો સંકલ્પ કદાચ થઈ આવે, પ્રકૃતિક સ્વભાવ છે. પણ ભગવાનના આશ્રયનો જેને બળ છે એટલે એને મુંજાવાની જરૂર નથી. કેમ? જે અંતઃકરણ તો નાના છોકરા જેવું છે. હવે અહીંયા દ્રષ્ટાંત મહારાજે બહુ સુંદર સમજાવ્યા છે. મહારાજે અંતઃકરણની જે વૃત્તિ છે એને મહારાજે અહીંયા આગળ સરખાવી છે. મહારાજ કે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાંદરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. મન બુદ્ધિ ચેત કેવું છે? અંતઃકરણ જેને કીધું એ કેવું છે? મહારાજ કે નાના છોકરા જેવું છે. એક એક શબ્દ મહારાજે ચાર શબ્દો અહીંયા વાપર્યા છે, ચારેય શબ્દને આપણે સમજીએ. મહારાજે પહેલું કીધું નાના છોકરા જેવું છે. નાના છોકરા એટલે અબોધ અને અજ્ઞાન. પહેલું મન પ્રકૃતિ કેવું છે? એને બહુ સમજણ નથી. એવું મન છે આપણું, બુદ્ધિ એવી છે કે એને સમજણ નથી, એટલે એને રોકવું પડે, ટોકવું પડે, સમજાવવું પડે. બાળક કેવું છે? નાનું બાળક હોય અને લહી જો ગ્રહે અજાણે તે છોડાવે રોડાવી રે, આપણા સંતોએ ગાયું ને, એ બાળક છે, અજ્ઞાની છે, અબોધ છે. એટલે ઘણી વખત અબોધતાના કારણે, અજ્ઞાનતાના કારણે સંકલ્પ વિકલ્પ કરી બેસે. અનિલ અહી જો ગ્રહે અજાણે, અનિલ અને અહી એટલે કે સાપ અને અગ્નિ એ અજાણતા ગ્રહે છે, એને બોધ નથી, એટલે ગ્રહણ કરવા સંકલ્પ કર્યો બાળકે, પણ તે છોડાવે રોડાવી રે, એને રોડાવીને પણ ટોકીને પણ આપણે એને એનાથી દૂર રાખીએ. એટલે મન છોકરા જેવું છે, બુદ્ધિ છોકરા જેવી, બાળક જેવી છે. તો એને કેવી રીતે વરાય? અહીંયા મહારાજ આપણને સંકલ્પથી મુંજાય નહીં ને કેવો ઉપાય કરવો એ ઉપાય સમજાવે છે. મહારાજ કે મનના સંકલ્પથી એને આધીન પણ નહીં થઈ જવું, એનાથી મુંજાવું પણ નહીં. કેમ? કે મન છોકરા જેવું છે, અંતઃકરણ આપણું બાળક જેવું છે, અને છોકરા જેવું હોય તો એને આપણે વારવું પડે, ટોકવું પડે, સમજાવવું પડે, વારંવાર સમજાવવું પડે. એક વખત, બે વખત, દસ વખત, જ્યારે જ્યારે એને એવી સંકલ્પની વૃત્તિ થાય ત્યારે સમજાવી અને એને વારવા પડે. કઠણ થઈને પણ વારવું પડે, પ્રેમથી પણ સમજાવીને વરી જાય તો વારવું પડે, પણ જે રીતે બાળકને સમજાવીએ એ રીતે એને વારવું પડે. બીજું અહીંયા મહારાજે શબ્દ વાપર્યો વાનર જેવું છે. વાનર જેવું એટલે ચંચળ છે, ચંચળ છે, અને પાછું વિવેક એને નથી, એને ચાળા પાડવાની ટેવ છે. વાનરાની સ્વભાવ કેવો હોય? ચાળા પાડવાનો. જેવું નાનપણમાં પેલી ટોપીવાળી વાર્તા સાંભળી છે ને, એ વેપારી ટોપી લઈને નીકળ્યો અને એક ઝાડની નીચે સુતે બધા વાંદરા ટોપી લઈને ઉપર ચડ્યા. કે વાર્તા તમે બધા સાંભળી છે એટલે હું આખી નથી કરતો, પણ એ વાંદરાનો સ્વભાવ છે, ચંચળતા બતાવી છે. મરકટ સમાન, મનને મરકટ સમાન કીધું છે. તો એ ચંચળતા છે અને ચાળા પાડવાની ટેવ છે. એ પોતે નથી વિચારતો કે હું શું કરું છું, શા માટે કરું છું, કેમ કરું છું, એ પોતે નથી વિચારતો. વિવેક નથી એ સમજતો, વિચારતો. કોઈનું અનુસરણ કરે છે, કોઈ કંઈ કરતું હોય એટલે સીધું એનું અનુસરણ કરે. જગતના જીવ શું કરે છે? તો કે આ રીતે જો લોકો બીજાને ધૂતીને પૈસા કમાવે છે તો કે આપણે કમાવો. જગતના જીવ બીજાને લૂંટીને, બીજાના કલ્યાણ બગાડીને મોટપ લઈ લે છે, મોટા સંપત્તિઓ ઉભી કરી દે છે, મોટી સંસ્થાઓ ઉભી કરી દે છે, વિમુખો બીજાના અધર્મના માર્ગે લઈ જઈને ખ્યાતિ મેળવી લે છે સંસારમાં. તો આપણે પણ એને આંધળું અનુસરણ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. આપણે પણ વિચાર્યા વગર આપણે એને અનુસરવા માંડીએ છીએ કે ભાઈ આમ કરીને એને જગતમાં સફળતા મેળવી તો આપણે પણ મેળવી લો. આપણે પણ ક્યાં ધર્મને અનુસરવાની જરૂર છે, ભક્તિને અનુસરવાની જરૂર છે, એવો વિવેક શૂન્ય આપણે વિચાર કરીએ છીએ. એટલે વાંદરા સમાન, ચંચળતા તો છે જ પણ વિચાર પણ નથી, વિવેક શૂન્ય છે, ચાળા પાડીએ છીએ. એટલે વિચાર્યા વગર અનુસરણ કરીએ છીએ, આવું જીવનો સંકલ્પ છે. એટલે જયારે વિષય વાસનાનો યોગ થાય, બીજા જગતના જીવને કંઈક સુખ ભોગવતા જોઈએ, જગતના સુખ, તો આપણે પણ એને અનુસરવા માંડીએ છીએ કે એની પાસે પૈસો છે, બંગલા છે, મિલકત છે, એની પાસે આ સંપત્તિ છે, સત્તા છે, એની પાસે નામના છે, ખ્યાતિ છે, તો આપણે પણ જેમ એને અનુસર્યા છે તો આપણે પણ એને અનુસરીએ. તો આવું ચિત્ત સંકલ્પ કરશે, માટે સાવધાન થજો. મનના સંકલ્પને ગુલામ થવું નહીં, મુંજાવવું પણ નહીં ને ગુલામ પણ થવું નહીં. વચનામૃત આપણને શીખવાડે છે મન છોકરા જેવું છે, ખોટા સંકલ્પ થાય જો તો એને વારવા, એને નાના બાળક જેવું છે એને સમજાવવું, એને જ્ઞાન આપવું, એને પાછું વાળવું, અને એ પાછું વાળીને એને સત્યના માર્ગ ઉપર લઈ જવું, ધર્મના માર્ગ ઉપર લઈ જવું. વાંદરા જેવું છે, ચંચળતા તો છે જ, પણ અજ્ઞાનતાવશ ચાળા પણ પાડે છે, બીજાને અનુકરણ પણ કરે છે. તો એમાં પરથી પણ સાવધાન રહેવું કે અધર્મનું અનુકરણ થાય નહીં. મનમાં નિર્મળતા તો જ રહેશે. આપણે જગતના વિષયવાસનાની પાછળ બીજાને અનુસરીને જો આપણે એની પાછળ ભોગ વિલાસમાં જો રચ્યા પૈસા રહીશું તો આપણને એ સુખ આવશે નહીં. એટલે વાંદરા જેવું છે. પછી મહારાજે કીધું કૂતરા જેવું છે. અહીંયા ત્રીજો શબ્દ મહારાજે વાપર્યું, કૂતરાનો સ્વભાવ. અહીંયા આગળ આપણે જોઈએ તો મહારાજે વચનામૃતમાં એક જગ્યાએ સમજાવ્યું છે કૂતરાનો સ્વભાવ કેવો છે, કે એ હાડકું મળે ને પછી હાડકાને ચાવે અને પોતાની જ પેઢવમાંથી લોહી નીકળે અને એનો સ્વાદ ચાટે અને એમ માને મને આ આસક્તિ આ વિષયમાંથી એટલે આ મને હાડકામાંથી સ્વાદ આવ્યો છે એવું માની અને પોતે આનંદ અનુભવે. અહીંયા મહારાજ કીધું કૂતરા જેવું છે. મન ચિત્ત અહંકાર આપણું કેવું છે, બુદ્ધિ, કે જગતના વિષયની અંદર એ ખરેખર તો ભોગ બને છે પણ માને છે શું. ભર્તુહરી રાજાએ એક બહુ સુંદર સ્તોત્ર કીધું છે, એમાં લખ્યું છે કે ભોગો ન ભોગતા વહેમેવ ભોગતા. આપણને એવું લાગે છે કે અમે ભોગ ભોગવીએ છીએ પણ આપણે ભોગને નથી ભોગવતા, ભોગ આપણો ભોગ લઈ રહ્યો છે. જગતના વિષયો સુખ આસક્તિ જે બંધન કરે છે ને એ આપણો ભોગ લેવાઈ રહ્યો છે. એ આપણને ઇટ્સ અ સ્મોલ સ્લો પોઈઝન, ઇટ વર્ક્સ એઝ અ સ્લો પોઈઝન. આપણને ધીમું ધીમું આપણા જીવમાં એ ડંખ મારે છે, ડંખ બેસાડે છે. એનો ડંખ આપણા આત્માની અંદર બેસે છે અને એ આપણને વિષય કરી નાખે છે. એટલે જ્યારે એ શરૂઆતમાં આપણે જયારે વિષયો તરફ ભાગતા હોઈએ કે આપણે વિષયને આધીન થતા હોઈએ ને ત્યારે એકદમ સમજમાં નહીં આવતી, પણ જયારે એને આપણે વ્યસની થઈ જઈએ છીએ, એને બંધાણી થઈ જઈએ છીએ, પછી એના વગર રહેવાતું નથી, ત્યારે આપણને ખબર પડે કે આપણે એના ગુલામ થઈ ગયા છીએ. એટલે અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે વિષયની પાછળની આસક્તિ એ જીવાત્મા એને ભોગવે છે અને એમ માને છે કે આમાં હું સુખ મેળવું છું. હકીકતમાં એનું સુખ નથી, એ ભ્રમણા છે, એ એક પોતાની એક પોતાની જાતની અંદર ઉભી કરેલી માનસિકતા છે. પોતાનું ડોઈ ચાટીને જેમ કૂતરું રાજી થાય છે, એને હાડકામાંથી સ્વાદ કે રસ નથી મળતો, પણ એ એમ આ જીવાત્મા જગતના વિષયની અંદર માલ હાડકાને ચાવે છે અને પછી પોતાના પોતાની માનસિકતાથી એમ વિચારી લે છે કે હું સુખી છું. એવું અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું, શબ્દ વાપર્યો એક કૂતરાનો, પણ એની પાછળનું મહારાજે જે જ્ઞાન આપણને સમજાવ્યું એવું છે કે જીવાત્મા કૂતરાની જેમ હાડકું ચાવે છે અને હાડકું ચાવે છે અને માલ માની લે છે, પોતાની રીતે જ માની લે છે કે હું આમાં સુખી છું. એ વાસ્તવમાં સુખ છે નહીં, વાસ્તવમાં એ ભ્રમણા છે, એમ વિકૃત માનસિકતા છે, પણ જગતના વિષયની અંદર એ જીવાત્મા. ત્યારે એનાથી સાવધાન થવું, એવા વિષયને આસક્ત થવું નહીં. અહીંયા મહારાજ કહે છે. અને ચોથું મહારાજે બતાવ્યું કે બાળકનો રમાડનાર તેવું છે. અંતકરણ કેવું છે આપણું? બાળકનો રમાડનાર. બાળકનો રમાડનારનો સ્વભાવ કેવો હોય? આ ત્રણ સ્વભાવ ખબર પડે ને, નાના બાળકનો સ્વભાવ, વાંદરાનો સ્વભાવ અને કૂતરાનો સ્વભાવ, એ આપણે જોયો. અને હવે બાળકને રમાડનારો સ્વભાવ. બાળકને રમાડનાર કેવું હોય? આપણે બધાએ જે વડીલો છે અથવા એના ઘરની અંદર નાનું બાળક થયું છે એને બધાને અનુભવ છે કે બાળકનો રમાડનાર છે એ પોતે સમજે છે, પણ સમજણ હોવા છતાં એને એને બોલતા આવડે છે, એને વિવેક છે, પણ બાળકની જેમ ઘણી વખત બાળકને રાજી કરવા, ખુશ કરવા આપણે કેવું કાલી ઘેલી ભાષામાં બોલતા હોઈએ. બાળકનો રમાડનાર કેવું વર્તે? બાળક જેવો થઈ જાય. એનો અર્થ એ નથી એ બાળક છે, એને સમજણ નથી એવું નથી. સમજણ છે પણ એ વિષયને આધીન થઈ ગયો છે, એટલે વિવેક હોવા છતાં પણ બાળક જેવું વર્તે છે. આપણે બાળકને રાજી કરવા, ખ્યાલ આવે છે ને? માથું હલાવ છું પેલા, ખ્યાલ આવે છે વિઠ્ઠલ દાદા? બરાબર છે ને? હા, બાળકને રમાડનાર છે એ વિવેકી છે, એને જ્ઞાન છે કે આ ખોટું છે, આવું ન થાય. એને બોલતા આવડે છે, સ્પષ્ટ બોલી શકે છે, ભોજન, પાણી, દાળ, રોટલી. પણ એ બાળકને જયારે રમાડવા જતો હોય ત્યારે એ પ્રેમવશ થઈને, ભાવવશ થઈને, એ આવેશમાં આવીને અથવા તો એને વશ થઈને એ કેવું વર્તન કરે છે? એ બાળક જેવું જ વર્તન કરે છે. આગળ આપણે પહેલો શબ્દ વાપર્યો, નાનું છોકરું હોય, અજ્ઞાની છે, એ પણ એવું વર્તન કરે છે અને આ જ્ઞાની હોવા છતાં પણ એવું વર્તન કરે છે. એની પાછળનો હેતુ બંનેના જુદા છે. ઓલો અબોધતાના કારણે એવું વર્તન કરે છે, બાળક છે અજ્ઞાનતાને કારણે એવું વર્તન કરે છે. આ જ્ઞાની હોવા છતાં પણ ભાવાવેશમાં આવી ગયો છે, એ ભાવાવેશમાં આવી ગયો છે એટલા માટે એવું વર્તન કરતો થઈ ગયો છે. એમ જયારે જગતના વિષયનો યોગ થાય અને જીવાત્મા એને ભાવાવેશમાં આવી જાય છે તો સમજણ હોવા છતાં પણ એનો વિવેક ચૂકી જાય છે. અહીંયા મહારાજે આ સાવધાનીના રસ્તો બતાવ્યો છે. મહારાજે જે મૂંઝાય, જગતનો જીવ કેમ મૂંઝાઈ જાય છે? નાના બાળક જેવું છે, એને યોગ થાય તો અજ્ઞાનતા છે એટલે અનુસરવા માંડે છે. વાનર જેવું છે, ચાળા પાડીને બીજાનું અનુકરણ કરીને એની પાછળ ભાગે છે. કૂતરા જેવું છે, અજ્ઞાન પોતાની ભ્રમણાની અંદર ભમ્યા કરે છે, એ ભ્રમણાથી જ જગતના સુખને વિષયને સુખ માની લે છે એટલે એના સંકલ્પોની પાછળ દોડે છે. અને બાળકને રમાડનારું છે, એને વિવેક તો છે, જ્ઞાન તો છે, પણ છતાંય ભાવાવેશમાં છે એટલે એ ભાવાવેશની અંદર વિવેક શૂન્ય થઈ જાય છે, બાળકની જેમ વૃત્તિ કરતો થઈ જાય છે. એટલે એવી રીતે ચાર પ્રકારે આપણા મન જે વૃત્તિ બુદ્ધિ છે એ વર્તતી હોય છે. ને અંતઃકરણનો એવો સ્વભાવ છે કે વિના પ્રયોજન ચાળા કર્યા કરે છે. અંતઃકરણનો સ્વભાવ છે વિના પ્રયોજન એ ચાળા કરે છે, અર્થહીન, દિશાહીન, એને લક્ષ્યની કોઈ ભાન નથી, લક્ષ્યની પ્રાપ્તિનો હેતુ નથી, એ લક્ષ્યને પામવા માટેની દિશા નથી, એ માર્ગ જ એને નથી ખબર, ને છતાંય એની પાછળ આ ચાર જે બતાવ્યા ને કેવા છે, દિશાહીન છે. બાળક હોય એને પણ વિવેક નથી, જ્ઞાન નથી, અબોધ છે એટલે દિશાહીન છે. વાંદરું છે એ ચાળા પાડે છે, એને પોતાને જ્ઞાન નથી, એ પણ જગતના સુખની પાછળ બીજાની જેમ વર્ત્યા કરે છે એટલે દિશાહીન છે. એને ભગવાનની મૂર્તિનું સુખ, ભજનનું સુખ, એનો ભગવાનના કલ્યાણ, આત્મકલ્યાણનું સુખ, એનું એને બોધ જ નથી, એટલા માટે એ દિશાહીન છે. કૂતરું છે એ ભ્રમણામાં છે એટલે એ દિશાહીન છે. અને બાળકનો રમાડનાર, એને થોડું ઘણું જ્ઞાન છે પણ છતાંય ભાવાવેશમાં છે, આધીન છે એટલે પણ એ દિશાહીન છે. એટલે મહારાજ અહીંયા કહે છે ને અંતઃકરણનો એવો સ્વભાવ છે જે વિના પ્રયોજન એ દિશાહીન, લક્ષ્યહીન એ ભટક્યા કરે છે. માટે હવે અહીંયા મહારાજ એનું સાર સમજાવે છે. બધાને આ વાત ચારે વિસ્તૃત સમજણ પડી ને, એને અનુસંધાનમાં રાખીને હવે મહારાજ અહીંયા સાર સમજાવે છે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને તો અંતઃકરણના ઘાટને જોઈને કચવાવું જવું નહીં, આવો મનનો સ્વભાવ છે. આ ચાર વાના જે બતાવ્યા મહારાજે એ પ્રકારના જીવનો અંતઃકરણનો સ્વભાવ છે, અને એ સ્વભાવ પ્રકૃતિક છે, દરેકને હોય, પણ એને જોઈને મૂંઝાવું નહીં. મહારાજ કે એને આધીન થવું નહીં, કચવાવું નહીં કે હવે હું આને કઈ રીતે જીતીશ, અને એને આધીન પણ થવું નહીં. એટલે મહારાજ અહીંયા આગળ બે શબ્દ વાપર્યા, મહારાજ કે અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં, ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં. અહીંયા મહારાજ એ જગતની આ ફરી હું સમજાવું છું વાલા ભક્તો, આ ઘાટ વિષય સંબંધ જગત સંબંધી છે, વિમુખોના ઘાટની વાત છે. ભગવત સંબંધી ઘાટ હોય એને માટે અહીંયા આગળ મહારાજ આ વાત સમજાવતા નથી, કારણ કે એને તો સુખ આવે જ છે જયારે મન નિર્મળ હોય. જો આપણે પ્રશ્નના અનુસંધાને ફરી દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નને યાદ કરીએ તો મન જયારે નિર્મળ વર્તતું હોય છે, સત્વગુણ જયારે પ્રધાનપણે વર્તતું હોય છે, ત્યારે તો ભક્તિનું દર્શનનું સુખ આવે જ છે, એના માટેની વાત નથી. જયારે જગત સંબંધી વિષયો સંબંધી એટલે રજોગુણ અને તમોગુણ પ્રધાન જયારે વર્તતું હોય ત્યારે જીવાત્માને જગત સંબંધી ઘાટો થતા હોય છે, અને એવા વિષય વાસનાની અંદર જયારે જીવાત્મા આસક્ત હોય ત્યારે મનને કેવા સંકલ્પ થાય છે, તો મનને જગત સંબંધી સંકલ્પ થાય છે, વિષય સંબંધી સંકલ્પો થાય છે, મનના ઘાટ થાય છે જે દંશ બેસાડે. અને એવા એ કેમ થાય છે, તો કે સહજ છે, યોગ થયો છે અને જીવાત્માનો સ્વભાવ એવો છે, માંદરા જેવો, બાળક જેવો, અબોધ વ્યક્તિ જેવો, અને કૂતરા જેવો, અને વૃદ્ધ જે બાળકને રમાડનાર જેવો, એવો એનો સ્વભાવ હોય છે. એટલે સહજ પ્રકૃતિ કે એની એવી વૃત્તિઓ એને સંકલ્પ થાય, પણ અમારો જે ભક્ત હોય એને મૂંઝાવવું નહીં, કચવાવું નહીં મનમાં કે હું આને કેવી રીતે આનાથી નિવૃત્તિ મેળવીશ, કચવાવું પણ નહીં અને એને ગુલામ પણ નહીં થઈ જવું, એ ઘાટની પાછળ દોડવું પણ નહીં, જગત સંબંધી ઘાટ છે એટલે એને માનવા પણ નહીં, અને પોતાના અંતઃકરણને જુદું માનવું. મહારાજ કે અત્યારે પોતાના આત્મશક્તિને જાગૃત કરવી, ઇમ્યુનિટી, પોતાની ઇમ્યુનિટીને જાગૃત કરવી કે આ દેહ, દેહને કરનારો જે સંકલ્પ, દેહનો વિષય અને દેહના સુખ અને આ જગતના વિષય, નાશવંત પદાર્થો, આ બધી માયાનો કાર્ય છે, આ મારો હેતુ નથી, મારું લક્ષ્ય નથી, મારો લેતું. પોતાના અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું, આત્મબળ વધારીને, આત્માને જુદો માનીને, એટલે દેહાભાવથી, દેહાભિમાનથી, અહંકારથી, માયાથી પર થઈને જયારે જીવાત્મા આત્મબળને કેળવે, અને કેવું આત્મબળ, એની આગલી આગળ મહારાજે આપણને વાત સમજાવી. મહારાજ કે હું સંકલ્પને જાણનારો છું, સંકલ્પનો કરનાર છું, સંકલ્પનો નિયંતા છું, અને મારા હૃદયની અંદર અખંડ ભગવાન બિરાજે છે એવું બળ રાખે, એવું આત્મબળ જયારે જીવાત્મા પ્રબળ કરે, એ આત્મબળની ઇમ્યુનિટીને વધારે, એ ભગવાનના ગૌરવને વધારે, ભગવાનના દાસ થવાના ગૌરવને વધારે, ભગવાનના આશ્રિત થવાના ગૌરવને વધારે, એવા આત્મબળને જયારે જીવાત્મા વધારે અને ભગવાનની આજ્ઞામાં વર્તે, ભગવાનના સત્સંગનો યોગ રાખે, અને જે જીવાત્મા જયારે ભગવાનને જયારે શરણે રે, ત્યારે મહારાજ કહે છે કે એ પોતાના અંતઃકરણને જુદું માનવું, વિષયને આધીન ન માનવું, સંકલ્પને આધીન ન માનવું અને આત્મબળને કેળવવું, તો એ સંકલ્પની નિવૃત્તિ થાય અને એ સંકલ્પની નિવૃત્તિ થાય તો ભગવાનની ભક્તિનું અને દર્શનનું સુખ જીવાત્માને આવે. એવું કરીને, મનને એવું કરીને, ફરી અહીંયા આગળ વાલા ભક્તો વાત સમજાવું, દોહરાવું છું કે સત્વગુણ થાય એની રાહ ન જોવી. તમો ગુણ છે એટલે ભગવાનની ભક્તિ ન કરવી, રજોગુણ છે એટલે ભગવાનનો ત્યાગ કરી દેવો, એવો ભાવ નથી. પણ તમો ગુણ ને રજોગુણ જયારે વર્તતા હોય, તમો ગુણ વર્તતો હોય તો જ્ઞાને કરીને એને પ્રકાશમય કરવો, અને રજોગુણ જયારે વર્તતો હોય ત્યારે આત્મબળ કેળવીને, ભગવાનનું બળ કેળવીને જીવાત્માને ભગવાનની ભક્તિની અંદર પ્રેરાવવું, ભજન કરવું. એવું મહારાજે શબ્દ વાપર્યો છે. મહારાજ કે અંતકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માની અને ભગવાનનું ભજન કરવું. અંતકરણ એટલે ચિત્ત બુદ્ધિ અહંકાર. ચિત્ત બુદ્ધિ મન ને અહંકાર, આ ચાર વાળા અંતકરણ. એ ચાર બુદ્ધિ જુદી છે અને આત્મા જુદો છે. બુદ્ધિની અંદર સંકલ્પ થયો છે પણ આત્મા એ સંકલ્પ કરનારો છે. મનની અંદર વિચાર આવ્યો છે પણ આત્મા એ વિચારને કરનારો છે. એ આત્મા મન નથી. એટલે મને જે વિચાર કર્યો એને અનુસરવાનો કોઈ અહીંયા આગળ ગાંડ પણ કરવાની જરૂર નથી. એમાં એવું એની પાછળ ઘેલા થવાની જરૂર નથી કે ભાઈ મારી બુદ્ધિ કરે છે બધું સાચું જ કરે છે. આત્માને બળને વધારવું ને આત્માથી વિચાર કરું. મારું આત્મા ચૈતન્ય તત્વ અને આત્માનો વિચાર ક્યારે જાગૃત થાય? મહારાજે જેમ સમજાવ્યું, ભગવાનના વચનને ધારે, ભગવાનની ભગવાનના આજ્ઞાને માં રહે તો આત્મબળ આપણું પ્રબળ રહે, તો વિવેક આપણને રહે. એટલે શાસ્ત્ર વચનને અનુસરે, આત્મબળને કેળવે અને એ આત્મબળને માપદંડની અંદર જગતના સંકલ્પને મૂકે અને પછી વિચારે કે આ મારું ત્રાજવાની અંદર કે મારો સંકલ્પ કઈ દિશાનો છે. જો ભગવત સંબંધી સંકલ્પ હોય, આત્માની કલ્યાણ સંબંધી સંકલ્પ હોય તો માનજો નિર્મળ આપણા અવસ્થાની અંદર થયેલો સંકલ્પ છે અને એ સંકલ્પને પોષણ થાય, ભગવાનના દર્શનનું ભજનનું સુખ આવે અને જીવાત્માને તૃપ્તિ થાય, ભગવાનના રાજીપાની પ્રાપ્તિ થાય. પણ જયારે સંકલ્પમાં જયારે વિષયવાસના તરફ આપણું મન વધારે હોય ત્યારે ભગવાનનો ત્યાગ કરવાનું નથી કીધું, પણ વિષયવાસનાને સુધારીને એટલે એમાંથી મનને વૃત્તિને ટાળીને એ સંકલ્પને ખોટો કરીને આત્મબળને કેળવીને મારા આત્માની અંદર પરમાત્મા છે એનું બળ રાખીને અને ભજન કરવું. મહારાજ કે ભજન કરવું, ભજન વગર મુક્તિ થવાની નથી, ભગવાનનો રાજીપો થવાનો નથી. એવી રીતે મહારાજ અહીંયા આગળ આપણને આ વચનામૃતની અંદર જે ઇમ્યુનિટીની મેં શરૂઆતમાં વાત કરી કે આપણે જેમ શરીરના રોગ પ્રતિકારક શક્તિ માટે શરીરની ઇમ્યુનિટી જરૂરી છે, એમ આ જગતના ભવસાગરના માયાના જે વિકૃત વિકારો છે એનાથી નિવૃત્તિ મોટા માટે આત્મબળની ઇમ્યુનિટી આપણે કેળવવાની જરૂર છે. અને આત્મબળની ઇમ્યુનિટી કેમ કેળવાય તો મહારાજે આ વચનામૃતમાં બહુ સુંદર એક વાત લખી કે મારા હૃદયમાં અખંડ ભગવાન બિરાજે છે એનો ખટકો રાખવું. હું ભગવાનનો દાસ છું, ભગવાનને આશ્રય છું, ભગવાનનો આશ્રય છું. મેં કીધું વચનામૃતની અંદર આ વાત કાયમ માટે યાદ રાખજો. જ્યારે પણ આપણે ભગવાનના વચનો વાંચતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ, કોઈ પણ શાસ્ત્ર વાંચતા હોઈએ તો એનો છેડો એ જીવાત્માને ભગવાન સાથે જો જોડે તો માનજો કે એનો અર્થ સાચો છે. જો બીજા કોઈ વિષયની અંદર આપણને દોરી જાય તો માનજો કે આપણી સમજણમાં કંઈક કચાશ છે. પણ ભગવાનના વચનની અંદર મહારાજે અહીંયા આગળ કીધું, ભગવાનના સ્વરૂપની અંદર મનને સ્થિર કરીને, ભગવાનનો દાસ છું એનું ગૌરવ રાખીને, ભગવાનની આજ્ઞામાં વર્તીને, શરણાગતિનો સ્વભાવ આપણે બધા જાણ્યા છે. શરણાગતિ હમણાં સવારે પણ આપણે વચનામૃતની અંદર અમે વાત સમજાવી હતી. શરણાગતિનો અર્થ થાય છે કે ભગવાનની અનુવૃત્તિમાં વર્તવું, ભગવાનને ગમતામાં વર્તવું અને ભગવાનને આશ્રયમાં રહેવું, ભગવાનને શરણે રહેવું, એનું નામ શરણાગતિ. પાસે રહેવું એ શરણાગતિ નથી, ભગવાનના કયામાં રહેવું એ શરણાગતિ છે, ભગવાનના થઈને રહેવું એ શરણાગતિ છે, ભગવાન રાજી થાય એમ કરવું એ શરણાગતિ છે. આપણું ધાર્યું કરવું હોય ચાકર તેરા પણ કયા નહીં કરના તો એને શરણાગતિ કહેવાય નહીં. એટલે એવી ભગવાનની શરણાગતિને દ્રઢ કરે અને ભગવાનનું બળ રાખે અને ખટકો રાખે કે હું કોણો છું એનું ગુમાન રાખે. હું ભગવાનનો આ ચાકર છું, ભગવાનનો દાસ છું, હું સંકલ્પને આધીન ન થઈ શકું, હું માયાના વિષયોને આધીન ન થઈ શકું, એવું જેને પ્રબળ આત્મબળ જયારે કેળવ્યું હોય, ભગવાનનું જેને બળ કેળવ્યું હોય એના મલિન ઘાટો બધા નાશ થાય છે, રજોગુણ તમોગુણનો ત્યાગ થાય છે, સત્વગુણ પ્રદાન થાય છે, મન નિર્મળ થાય છે, અંતકરણ નિર્મળ થાય છે અને એ અંતકરણ દ્વારા એ ભગવાનની ભક્તિ થાય છે. મનથી આત્મા જીવાત્મા ભગવાનની ભક્તિ કરે છે. એ રીતે સુંદર વચનામૃતની અંદર આપણને મહારાજે આજે વાત સમજાવી છે. વાલા ભક્તો, હું આશા રાખું છું કે આ વાત તમને બધાને સરળતાથી સમજાઈ હશે અને આપણે પણ એ ખટકો રાખી આપણા જીવનની અંદર કે આપણે કોણા છીએ, આપણે ભગવાનના છીએ અને એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આશ્રિત છીએ અને એનો ખટકો રાખી આત્મબળ કેળવીએ તો હું મને વિશ્વાસ છે કે જગતના કાળકર્મ માયા, જગતના વિષયો એ ક્યારેય આપણને નડતરૂપ નહીં બને. કદાચ વિષયનો યોગ થાય ને તો પણ મહારાજે કીધું કે કદાચ ચરીને આવો ને તો પણ મન ક્યાં ઠરશે આપણું, કયા માળામાં? ભગવાનના મૂર્તિરૂપી માળામાં ઠરશે. અને તો જ આપણે ધણિયાતા કહેવાશું, નહીં તો હરાયા ઢોર કહેવાશું. જગતના જીવની જેમ આ સંસારની અંદર લગચોરાશીમાં ભટક્યા કરશું, આપણો ધારધણી કોઈ નહીં થાય. અને એટલા માટે વાલા ભક્તો આ કલ્યાણનો સાધન, મોક્ષનું સાધન આપણને મહારાજે વચનામૃતમાં આપણને સમજાવ્યું છે. તો એ સમજણની સાથે આપણે વચનામૃતને અહીંયા પૂર્ણ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 32મું સહેજાન સ્વામી મહારાજની.